તારીખ 16/1/1988 પૂજ્ય બેનશ્રીના વચનામૃત 282 અને 283 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 220
પ્રવેશ કરનાર પરમાત્મા અનેક ગુણથી વિભૂષિત છે. સ્વાનુભવમાં આત્માના અનંત ગુણ પ્રગટ થયેલા છે, તેથી શાસ્ત્રોમાં ધર્માત્માની દિશાને અનેક ગુણોથી વર્ણન આવે છે અથવા અનેક પડખેથી વર્ણન આવે છે. અહીંયા ઉદયમાં ઉપયોગ જોડાયેલો હોય તો પણ જ્ઞાનની મૂળ અંતરંગ દિશા કેવી હોય છે એ પડખું જેવું છે. ત્યાર પછી પણ પોતાની શક્તિઓનો અને સ્વરૂપનું જેને ભાન છે એને વિવાદ જ્ઞાનીને અવસ્થાનો વિવેક પણ સમ્યક જ્ઞાનમાં કેટલો કેવા પ્રકારે આવે છે વિવેકના પડખાથી આવે છે. ત્યાર પછી પુરુષાર્થના પડખાથી આવે છે. અનેક ગુણોથી અનેક પડખેથી જ્ઞાન દશા વર્ણવવામાં આવે છે. એટલા માટે કે એવી દશા પ્રગટ કરવાના જે અભિલાષી છે એવા મનુષ્યને એ દિશાનું અનુકરણ કરવાનો પુરુષાર્થ જાગૃત થાય અથવા પ્રેરણા મળે. એમ કહે છે કે આ જે બહારનો લોક છે એનાથી ચૈતન્ય લોક જુદો જ છે. બહારનો લોક એટલે આ જગત, બહારનું જે જગત છે એને લોક કહેવાય છે અને આત્માના સ્વરૂપને પણ લોક કહેવાય છે. આત્માના સ્વરૂપને શાસ્ત્રમાં ચૈતન્ય લોક કહ્યો છે. મૂળ તો સંસ્કૃત શબ્દ છે લુક્યંતે ઇતિ લોક. લુક્યંતે જેમાંથી દેખવામાં આવે છે, જોવામાં આવે છે, આલોકવામાં આવે છે એના વિષયને પણ લોક કયો. ખરેખર તો ચૈતન્ય લોક જ આત્મા છે, કેમ કે એ પોતે જાણે દેખે છે. પછી જે એનો વિષય થાય છે એવું જે જગત એને પણ લોક કહેવામાં આવે છે. રૂઢિગત રીતે લોકો સમાજને લોક કહે છે, લોક આમ છે તેમ છે, સમાજને રૂઢિ અર્થ છે. એટલે રૂઢિ અર્થને અનુસરીને કહે છે કે બહારનો જે લોક છે એ જગતથી ચૈતન્ય લોક જુદો છે. ચૈતન્ય લોક એટલે આત્મા. આત્મામાં પણ આત્માનું એક જગત છે, અનંત ગુણોની વસ્તી છે. એમાં લોકમાં મનુષ્યની વસ્તી સંખ્યાત અથવા અસંખ્યાત બે રીતે જોવામાં આવે છે. અહીંયા આવામગમન કરીએ છીએ એ જગત સંખ્યાત છે, 6 અબજ જેટલું, 600 કરોડ જેટલું. પણ મનુષ્યની વસ્તી, આખા મનુષ્ય લોકની અસંખ્યાત પ્રમાણ છે. એનાથી સંખ્યા એ અનંત શક્તિઓની, ગુણોની સંખ્યા છે. એવું જે ચૈતન્ય પ્રદેશ, ચૈતન્ય દેશ, એ લોક તદ્દન જુદો છે. જુદો છે એટલે એમાં એનું કોઈ નથી. આખા લોકમાં મારા આત્માનું કોઈ નથી, મારું કોઈ નથી. આમ જોવે છે આત્માને જોનાર જગતને એ દ્રષ્ટિએ જોવે છે કે આખા જગતમાં મારું કોઈ નથી. કુટુંબ, પરિવાર, સમાજ, દેશ, ગામ, નાત, જાત, સંપ્રદાય, કોઈ આત્માનો નથી. ખુદ દેહ પણ આત્માનો નથી. તો દેહના સગા અને બીજા સંબંધીઓ જેના વાળો કહેવાય છે, ફલાણા પ્રાંત વાળો, ફલાણા દેશ વાળો, ફલાણા ગામ વાળો, ફલાણી નાત વાળો, એ તો રહેતો જુદો છે એટલે પોતાનું કોઈ નથી. સર્વથી સર્વ પ્રકારે સદા સર્વદા પોતે જુદો છે, ભિન્ન જ છે. પણ ભિન્ન છે, જુદો છે બધાથી એટલે લાચાર છે એમ નથી. કોઈની પણ પરાધીનતાની જેને જરૂર નથી, કોઈના આશ્રયની જરૂર નથી, આશ્રયની જરૂર નથી, કોઈની મદદની જરૂર નથી, કોઈની કાંઈ પ્રકારે જરૂર નથી, એવો છે. એવો જ્ઞાનીને પોતાના શ્રદ્ધા જ્ઞાનમાં સતત જ્ઞાન ભાન રહે છે, એ જ્ઞાન દશાનું અહીંયા વિવરણ છે. એવા જ્ઞાનીને બહારના માણસો એમ દેખે કે આણે આમ કર્યું અને તેમ કર્યું. કોઈ એને રાગનું નિમિત્ત માને છે, કોઈ એને દ્વેષનું નિમિત્ત પણ સમજે છે. પણ ખરેખર કોઈને રાગ થાય એવા કાર્યના એ કરતા નથી, કોઈને દ્વેષ થાય એવા કાર્યના પણ એ કરતા નથી. ભ્રાંતિગત એવા લોકોને તે રાગ દ્વેષના નિમિત્તપણે ક્યારેક દેખાય છે, એમાં તે જ્ઞાનીનો પૂર્વકર્મનો તે પ્રકારનો ઉદય હોય છે. પોતે વર્તમાનમાં તે ઉદયથી ભિન્ન પડેલા છે. પોતે તો વર્તમાનમાં તે ઉદયથી ભિન્ન પડી ગયા છે. એને ખરેખર ઉદય પોતાનો નથી, ઉદયનો સરવાળો આખો ભાવ થાય એ પણ પોતાનો નથી. પછી તો એને કઈ લોકો ગમે તે અભિપ્રાય બાંધે છે, એની સાથે એને સંબંધ રહેતો નથી. લોકોના અભિપ્રાય પ્રમાણે તો તે લોકો ચાલે છે કે જેને લોક સંજ્ઞા છે, જે લોક સંજ્ઞાને વશ પડેલા છે, જેને શ્રીમદજી હળાહળ ઝેર કહે છે. લોક સંજ્ઞાને હળાહળ ઝેર કહે છે. જ્ઞાની કોઈના અભિપ્રાય સામે જોતા નથી. બહારના માણસો બાહ્ય દ્રષ્ટિથી એમ દેખે છે કે આણે આમ કર્યું અને આણે આમ કર્યું, પણ અંદરમાં જ્ઞાની ક્યાં રહે છે અને શું કરે છે તે જ્ઞાની પોતે જ જાણે છે. પોતે પોતાના સ્વરૂપમાં રહે છે, પોતાના સ્વભાવમાંથી પોતે ક્યાંય પણ વિચલિત થતા નથી. સ્વભાવ સ્વરૂપે સદાય એમને એમ રહે છે અને પોતાના સ્વરૂપ પરિણામને જ કરે છે, જ્ઞાતા દ્રષ્ટા પરિણામને જ કરે છે. રાગાદિમાં પણ કરતા પણ નહીં હોવાથી રાગના એ કરતા નથી એમ કહેવાય છે. તેથી તે પોતે શું કરે છે અને શું નથી કરતા એ પોતે જ જાણે છે. જગતના અભિપ્રાયને અને પોતાના અભિપ્રાયને મેળ ખાય એવું નથી. જગત એમ માને છે કે આ કરતા હરતા છે ને કરે છે, પોતે કરતા હરતા મટી ગયા છે, ઉલટો સુલટો બે વચ્ચે ફેર છે. સુભાનીજી લખે છે એક જગ્યાએ કે ઉપયોગ રહી ચક્ષુ ની પ્રવૃત્તિ જેવી હોય છે એવી જ્ઞાનીની પ્રવૃત્તિ હોય છે. ઉપયોગ રહિત ચક્ષુ એટલે શું? કે કોઈ ખુલ્લી આંખે જોવે પણ એનો ઉપયોગ ક્યાંક બીજે હોય. આંખ ખુલ્લી હોય અને ખુલ્લી આંખ તો કોઈ ને કોઈ બાજુ તો કોઈ ને કોઈ દિશામાં તો ખુલ્લી હોય જ, તો સામે કોઈ પણ જ્ઞેય હોય એને બીજો કોઈ મનુષ્ય હોય તો એને એમ લાગે કે આ મારી સામે જોવે છે. એનો ઉપયોગ બીજે હોય તો એ ઉપયોગ રહિત ચક્ષુમાં જેમ સામેનો પદાર્થ દેખાતો હોવા છતાં દેખાતો નથી એમ જ્ઞાનીને બીજી ક્રિયા ઉપયોગ રહિતપણે એટલે સાવધાની રહિતપણે થતી હોવાથી અને સ્વરૂપમાં સાવધાન રહીને થતી હોવાથી એ ઉપયોગ રહિત ચક્ષુ જેવી ક્રિયા છે. જ્ઞાન દર્શાવી હોય છે લોકોને એમ થાય કારણે આમ કર્યું તેમ કર્યું પણ એનો ઉપયોગ નથી એમાં. ઉપર છેલ્લા પરિણામ ઉપર છેલ્લા કોઈ ભાવ કોઈને કોઈ કાર્યમાં નિમિત્ત પડી જાય છે અને એમાં એની સાવધાની નથી અને સાવધાની ન હોવાથી એને કરતા હરતા ગણવામાં આવતા નથી. અથવા પરપદાર્થના જગતના કોઈ કાર્ય કરી શકવાનો કે કરવાનો જેનો અભિપ્રાય ખલાસ થયો છે, ફક્ત પોતાની અશક્તિને કારણે રાગાદી વિભાવ પરિણામ ઉપજે છે તો પણ એમાંથી જેણે પોતાનું અસ્તિત્વ ખેંચી લીધું છે ખલાસ કર્યું છે. અસ્તિત્વ શૂન્ય થઈને પ્રવર્તે છે એવા ધર્માત્મા અંદરમાં ક્યાં રહે છે અને શું કરે છે તે જ્ઞાની પોતે જાણે છે. એટલે કે 41 પ્રકૃતિનો એને બંધ નથી લીધો. 41 પ્રકૃતિનું એને કેટલીક પ્રકૃતિ તો એવી છે કે જે અમુકને જ હોય છે, કોઈ મુનિને જ હોય, કોઈ તીર્થંકર દ્રવ્યને જ હોય, કોઈ અમુક કેવળ નાનાદિ શુકલ ધ્યાનની અંદર જ હોય, બીજે ન હોય. એટલે અમુક પ્રકૃતિ તો અમુસ્થિર સાધારણ જીવોને હોતી નથી પણ જે આકરા પરિણામથી કર્મબંધ થાય અથવા જે નિજ ફળને દેવાવાળા જે કર્મો છે નરકયોની નિબોધ પછી સ્ત્રી પર્યાય નપુંસક પર્યાય એ બધા જે હિમ ફળો છે એવા તો પરિણામ એને કદી થતા નથી. તો એનું કારણ શું કે એને એવા ભાવ ચાલ્યા ગયા છે, એ ભાવનો ઉદય નથી, એ ભાવ એને ઉત્પન્ન થતા એટલે અંદરમાં ક્યાં રહે છે અને શું કરે છે તે જ્ઞાની પોતે જાણે છે. દુષ્ટમાં દુષ્ટ કર્મોનો જેણે નાશ કર્યો એવા પરિણામની મર્યાદામાં આવ્યા તેથી બહારમાં અવિરત ગુણસ્થાન હોવા છતાં જ્ઞાનીને સંયમી કહેવામાં આવે છે અને દ્રવલિંગીને ભાવલિંગ જેટલો બાહ્ય સંયમ હોવા છતાં એને અસંયમી કહેવામાં આવે છે. આ વ્યાખ્યા કરી છે ભગવાન કુમકુંદાચાર્ય અષ્ટપાવરની અંદર દ્રવલિંગીને અસંયમી કહ્યા છે અને ત્યાં એમ કહ્યું છે સમ્યક દ્રષ્ટિને ભલામણ કરે છે અસંજણમ નમંદી, તો અસંયત આવા દ્રવ્યલિંગીને તું વંદન કરીશ નહીં, અથવા એનો તું સંગ કરીશ નહીં. પછી વાતની હિંમત નારા ઘણા આયા લગાડે છે. ચોથા ગુણ સ્થાને જ્ઞાની અસંયમી છે, માટે એના વંદન નમસ્કાર ન કરાય એવું લગાડે છે. એ વાત કહેવા માંગતા નથી. જેને શુદ્ધોપયોગની સ્થિરતા પ્રગટ કરી, એ શુદ્ધોપયોગની સ્થિરતાને પરમાર્થ સંયમ કહેવામાં આવે છે. અને જેને પરમાર્થ સંયમ છે એને સંવર છે, એને સંવર છે એને વ્યવહાર સંયમ છે, એમ છે. પછી એ સંયમના વ્યવહાર નિશ્ચયના સંયમના ભેદ ચોથા ગુણ સ્થાને કેટલો, પાંચમ ગુણ સ્થાને કેટલો, છઠ્ઠા સાતમા ગુણ સ્થાને કેટલો, એ ત્યાર પછી એના ભેદો જોવામાં આવે છે. પણ છે એના ભેદો, છે એના પ્રકારો, તારતમ્ય ભેદને લઈને છે, નથી એને એ પ્રશ્ન લાગુ પડતો. પરમાર્થ સંયમ કે છે, સ્વરૂપમાં લીન થયા એટલે સમ્યક પ્રકારે યમ થઈ ગયો, યમ થઈ ગયો એટલે વિકારનો નાશ થઈ ગયો, સંયમમાં વિકારનો નાશ છે અને વિતરાગતા પ્રગટ થઈ છે. સંયમ સમ્યક પ્રકારે યમ થઈ ગયો, પરમાર્થ સંયમ ત્યાં પ્રગટ્યો. જેને પરમાર્થ સંયમ હોય એને વ્યવહાર સંયમ હોય, કેમ કે નિશ્ચય ને વ્યવહાર એક સાથે જન્મે છે. ધ્યાન દશામાં જ વ્યવહારની ઉત્પત્તિ થઈ જાય છે. જ્યારે નિશ્ચયની ઉત્પત્તિ થાય છે ત્યારે જ વ્યવહારની ઉત્પત્તિ થઈ જાય છે. એમ એટલો સંયમ, જેટલી સ્થિરતા એટલો સંયમ, જેટલી લીનતા એટલો સંયમ, જેટલી પરિણતિ એટલો સંયમ, જેટલો શુદ્ધોપયોગ એટલો સંયમ, શુદ્ધતા એટલો સંયમ, અશુદ્ધતા એટલો અસંયમ. પછી વ્યવહારમાં સંયમ રૂપ હોય તો એને વ્યવહાર સંયમ કહે, પણ પરમાર્થ તે અસંયમ છે. તો બહુ સ્પષ્ટ કર્યું છે સર્વાર સિદ્ધિ આદિ ટીકામાં, ગોમઠ સારાદિની ટીકામાં બહુ સ્પષ્ટ કર્યું છે. સમ્યક દ્રષ્ટિને સંયમ છે અને એનું વિવરણ આપીને કેટલી પ્રકૃતિઓનો એને સંયમને લઈને સંવર થાય છે એનું વર્ણન આપે છે વિસ્તારથી, ભેદ પ્રભેદથી. કેમ કે આમ ટૂંકામાં કહે તો ઘણાને નથી સમજાતું. કવિરત સમ્યક દ્રષ્ટિ છે ને, એના પરિણામ ક્યાં જાય છે, એ બહાર અંદરમાં શું થાય છે અને શું કરે છે એની બહારને બાહ્ય દ્રષ્ટિથી ખબર પડતી પ્રસ્તુત વિષય છે. જે પંચમ ગુણ સ્થાને વ્રતાદિ હોય છે તે આ સંયમમાં નથી હોતા. જેના ગુણ સ્થાનનો જે સંયમ છે એમાં વ્રતાદિ રૂપ જે સંયમ છે એ નથી હોતો, એટલે એટલી સ્થિરતા નથી હોતી. એમ કેવું પરમાર્થે એટલી સ્થિરતા નથી, તો વ્યવહારે એટલા વ્રતાદિ નથી. એ વ્રતાદિ એટલે શું છે કે ભાવ ઉત્પન્ન જ ન થાય, એમ કે તો મિથ્યા દ્રષ્ટિએ વ્રતાદિ પાડે અને સમ્યક દ્રષ્ટિએ વ્રતાદિ પાડે, પણ એ કઈ સંયમ નથી. એટલે ગુણસ્થાન પ્રગટ થાય તો સંયમ એમ છે. કોઈ સમ્યક દ્રષ્ટિ મુનિ દીક્ષા ધારી હોય એટલે કઈ સંયમી છે એમ નથી, એને અવિરત ગુણ સ્થાન જ લાગવું પડે છે. શું બારમા પંચ મહાવ્રત સમિતિ યુક્તિ 28 મૂળ ગુણનો ભાવલિંગે મુનિને યોગ્ય સંયમ પાડે તો પણ તે અવિરત સમ્યક દ્રષ્ટિ છે. પંચમ ગુણ સ્થાન વર્તા હોય તો એટલા જ છે, અને દ્રવ્યલિંગી હોય તો સંયમી જરા પણ નથી.
અષ્ટપાવ
વેશ ધારણ કર્યો ને, જેમ ભાંડ લોકો વેશ ધારણ કરે છે, પણ એ ખરેખર નથી. ટ્રેનનો ગાર્ડ થઈને આવે તો કઈ ગાર્ડ નથી, સાધુ થઈને આવે તો સાધુ નથી, સ્ત્રીનો વેશ ધારણ કરે તો તે સ્ત્રી નથી, કોઈનો પણ વેપારીનો વેશ ધારણ કરે તો તે વેપારી નથી, એમ એ વેશ ધારણ કર્યો છે સાધુનો પણ સાધુ નથી. એટલે ભાંડની માં આપે છે. દ્વેષ આવ્યો હશે કઈ આચાર્ય મહારાજને, તો આવો કઠોર શબ્દ કેમ વાપર્યો હશે, થોડો વિચારવા જેવો વિષય છે. ગુરુદેવ થોડો કઠોર શબ્દ વાપરતા આ વિષયમાં, તો કે વિતરાગ માર્ગને લૂંટે છે, માર્ગમાં એમને જોઈને બીજા ઓછી યોગ્યતા વાળા જીવો ભૂલા પડી જાય છે. આખો જે માર્ગ છે, જેમ કોઈ બદમાશ માણસ શરાફની પાટીઓ લગાડીને શરાફ બજારમાં બેસી જાય ને શરાફીનો ધંધો કરીને બધાને લૂંટી લે, એમ જીવોને ધર્મ લૂંટવાનું કોઈ કારણ બને છે. ધર્મ ઉપર ના આવી શકે એને આશ્રય જાય કરવા કરાવવા અને અનુમોદવાથી, અનુમોદન પણ નહીં પહોંચવું જોઈએ. દ્રવલિંગી ક્યાં છે? દ્રવલિંગી નથી, ભાવલિંગી તો નથી, પણ દ્રવલિંગી પણ કોઈ અત્યારે નથી. તો ગુરુદેવ સ્પષ્ટ કહેતા કે અત્યારે તો કોઈ દ્રવલિંગી પણ નથી. તો ગુરુદેવના પુણ્ય જબરદસ્ત હતા, પુરુષાર્થ જબરદસ્ત હતો, નહીં પર તો ધમાલ થઈ બેસે. ત્રણેય ફૂલકાના સાધુઓ ઉકળી તો ઉઠ્યા હતા, આ સાધુ પણ હું નથી, પોતે ત્યાગ કર્યો એ બાહ્ય વેશનો, બાહ્ય ક્રિયાનો અને બાહ્ય પદનો ત્યાગ કર્યો, સાથે સાથે જાહેર કર્યું કે આ કોઈ સાધુ પણ હું નથી. પોતે વંદન નમસ્કાર કરે નહીં, એમને અનુસરનારા વંદન નમસ્કાર કરે નહીં. સ્વાભાવિક જ છે કે ઘર્ષણ ઊભું થાય સમાજની અંદર, ઓછા વધતા પ્રમાણમાં થયું પણ ખરો, પણ પુણ્ય હતા તો એટલો વાંધો આવ્યો. એ તો સ્વાભાવિક છે,
એના જેવા આપણે ક્યાં ખોલ્યું છે,
તો સીધી જ વાત છે, દેખાતી વાત છે. એમને સરખામણી કરવાનો જ પ્રશ્ન રહેતો નથી, એમના પુણ્યનો કે એમની દિશાની સાથે કે એમના ગુણોની સાથે કોઈ સરખામણી કરવાનો જ પ્રશ્ન રહેતો નથી. એવું છે, એ તો એક બહુ સમર્થ પુરુષ થઈ ગયા એટલે આટલી ક્રાંતિ થઈ સમાજની અંદર, અને બે શબ્દ આપણે બોલી શકીએ છીએ એવી સ્થિતિમાં છીએ, એમ સમજો ને. પોઝિશનમાં ક્યારે છે એટલા સમર્થ પુરુષ થયા ત્યાં, નહીતર તો મારે મારી નાખે લોકો, શું પ્રયોગ તમે આખા સમાજને ઉઠલાવો, આખા સાધુ સમાજને ઉઠલાવો, એના માનનારા સમાજને ઉઠલાવો. તો હું તો બળવટ પૂછે કે તો બળવટ છે રે સર, જગતની સામે આ બળવો છે. આ તો શું કહે છે અહીંયા, કે જ્ઞાનીની જે મૂળ દશા છે એને ઓળખતા જ્ઞાની ઓળખાય છે એટલે એનું વર્ણન છે. અને એ જ્ઞાનીની મૂળ દશા જ્યારે ઓળખાય ત્યારે એને સત્પુરુષનો વાસ્તવિક મહિમા આવે છે. ત્યાં સુધી જ્ઞાન દશાનો કે જ્ઞાનીનો મહિમા આવતો નથી. બહારથી જોનાર માણસોને જ્ઞાની બહારમાં કાંઈક ક્રિયાઓ કરતા કે વિકલ્પોમાં જોડાતા દેખાય. વિકલ્પનો છે એટલે વિકલ્પમાં જોડાયેલા છે એમ દેખાય. વિકલ્પમાં જોડાયેલા હોય અને ધ્યાનસ્થ દશા હોય, બંનેની બાહ્ય સ્થિતિ એક સરખી હોતી એ નથી, તો ભિન્ન ભિન્ન સ્થિતિ હોય છે. અને એ સ્થૂળ પરિણામની સ્થિતિ તો પોતાને અનુભૂત હોવાથી સમજી શકાય છે કે આમાં વિકલ્પ છે. બહારથી જોનાર માણસોને જ્ઞાની બહારમાં કાંઈ ક્રિયાઓ કરતા કે વિકલ્પોમાં જોડાતા દેખાય, પણ અંદરમાં તો તેઓ ક્યાંય ઊંડે 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 ચૈતન્ય લોકમાં વિચરતા હોય છે. એ જ્ઞાન રસમાં મસ્ત હોય છે, આત્મરસમાં મસ્ત હોય છે. એમનું સર્વસ્વ જ્યાં છે ત્યાં જ એમની પરિણતિ છે, ત્યાં મુખ્ય એમનો ભાવ છે, ગૌણ ભાવ છે. એ તો ઉપયોગ રહી ચક્ષુ જેવો છે. જે ગૌણ ભાવ છે ઉદયમાં કોઈ વિકલ્પ સાથે કે પ્રવૃત્તિ સાથે એમનો દેખાવ છે, એ ચક્ષુ રહિત ઉપયોગ રહિત ચક્ષુ જેવો દેખાવ છે. એમાં ખરેખર સાવધાન નથી. એવી જ્ઞાનીની અંતરંગ દશા છે, અને એ અંતરંગ દશા છે એ જ્ઞાનીની મૂળ દશા છે. બહારમાં શુભાશુભ પરિણામ જે ઉદયમાન હોય છે એ જ્ઞાનીની મૂળ દશા નથી. જ્ઞાની ભક્તિ કરે છે કે એના કરતા અજ્ઞાનીની ભક્તિ જાજી દેખાય કોઈ વાર. જ્ઞાની કરતા અજ્ઞાનીનો સંયમ વધારે દેખાય, વૈરાગ વધારે દેખાય, ભક્તિ વધારે દેખાય, બીજા સ્વભાવ દેખાય હો વધારે. એની જાતના ને એની જાતને કાંઈ લેવા દેવા નથી, પણ એ જ્ઞાનીની મૂળ દશા નથી. શ્રીમદજી એ વાત લખે છે કે જ્ઞાનીની ઉદયમાન જે ઉપયોગની સ્થિતિ છે એ જ્ઞાનીની મૂળ દશા નથી. અંતરંગ પરિણતિ છે એ જ્ઞાનીની મૂળ દશા છે, અને બહારનો વ્યવહાર છે એ ઉત્તર દશા છે. મૂળ અને ઉત્તર એમ બે ભેદ પાડ્યા છે. જે જીવો જ્ઞાનીની મૂળ દશાને ઓળખે છે, સમજે છે, એને ખરેખર એનો મહિમા આવે છે. કેમ કે એની અંદર આનંદ ગુણો છે. પુરુષાર્થ કેટલો છે, નાતાદ્રષ્ટાપણું કેવું છે, જગત પ્રત્યેની ઉદાસીનતા કેવી છે, અકર્તાપણું કેવું છે, સહજ પ્રત્યક્ષ સ્વાનુભવની શક્તિ કેવી પ્રગટ થઈ છે, અને એ પ્રકારની જ્ઞાનની નિર્મળતા કેટલી છે, એ વગેરે અનેક વાતો છે. કેટલાક બોટ ખેંચ્યા છે, કેટલાક રહી ગયા છે. સત્પુરુષના અલૌકિક ગુણોમાં તેમની ધીરજ ધૈર્ય, પ્રયોજનભૂત વિષયમાં એમની સૂક્ષ્મતા અને ગવેષણા, કોઈ પણ ઉદયમાન પ્રસંગમાં એમની મધ્યસ્થતા, જ્ઞાનની સમ્ય જ્ઞાનની મધ્યસ્થતા, સમસ્ત જગતથી નિર્લેપતા, લાગે કે આનો સમાજ છે, પ્રાણ છે, આ એને અનુસરે છે, આ એનો સંપ્રદાય છે, એમ લોકો કે નિર્લેપ છે, દેવા કે દેવા, સમસ્ત જગતથી નિર્લેપતા, અંતરંગ નિષ્ફળતા, કોઈની પાસેથી કોઈ પણ વાંછા અપેક્ષા એનો અભાવ, અપેક્ષા નથી ત્યાં, અંતરંગ નિષ્ફળતા, મહાવિવેકપૂર્ણ પ્રૌઢતા, પ્રૌઢ જ્ઞાન છે, શિશુ જ્ઞાન છે, કોઈ પણ વિષયને તરસ્પર્શી રીતે તત્વદ્રષ્ટિએ જોઈ શકે છે. ગુણગંભીરતા, અનેક ગુણો પ્રગટ થયા હોવા છતાં બહારમાં એનો દેખાડો કરવો એ જેને નથી, આડંબર નથી, એવા ગંભીર છે. બીજા કરતા અનેક ગુણ વિશિષ્ટ હોવા છતાં પણ એ રીતે બહારમાં જે પ્રદર્શન કરવાની ચેષ્ટા કરતા નથી. અંતરંગ ભેદ જ્ઞાનની પરિણતિની સહજતા, સ્વરૂપની પરમ જાગૃતિ, સ્વરૂપ સમાધિ અને ધ્યાન દશા, સફળ લક્ષણો છે એ જ્યારે ઓળખાય છે ત્યારે જ ખરેખર એનો મહિમા આવે છે, નહીતર એનો મહિમા આવતો નથી. અને જ્યાં સુધી ઓળખાણપૂર્વક મહિમા નથી આવતો ત્યાં સુધી પોતાને ધર્મ પ્રાપ્તિનું જે નિમિત્ત નૈમિંતિકપણાનો સંબંધ ઉપજવો જોઈએ એ પ્રકાર ઉત્પન્ન થાય નથી. જ્ઞાનીની ભક્તિ ઓઘ સંજ્ઞાએ કરે ત્યાં સુધી એ નિમિત્ત નૈમિંતિક સંબંધ ઉપજે છે. જ્યારે ઓળખાણ આવે છે ત્યારે એ સંબંધ નૈમિંતિકપણે ઉત્પન્ન થાય એવી પરિસ્થિતિ. નિમિત્ત તો ધ્રુવ છે અહીંયા, પણ નૈમિત્તિક એવી જે યોગ્યતા એ ઓળખાણ પછી આવે છે, એ પહેલા કોઈને આવતી નથી. અને એકવાર એ પરિસ્થિતિ બની એટલે એનો બેડો પાર, એ પછી નહીતર એ પ્રશ્ન રહેતો નથી. લીધું છે શ્રીમદજીએ લીધું છે 194 પોતાના ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે, બસ આપણે એમનો એ ગુણ છે. ઘણા રહી ગયા છે, એટલા લખ્યા છે તો ઘણા રહી ગયા. ભાવ અપ્રતિબદ્ધતાથી વિચરે છે એ પણ એમનો એનો પ્રતિબંધ નથી. બહારમાં આના વગર મારે નહીં ચાલે એ પ્રશ્ન જ્ઞાની નથી. મુમુક્ષુની દશામાં એ ખલાસ કરે છે માતાને, અમુક વગર મને, અમુક પદાર્થ વગર મને ન ચાલે એવું મુમુક્ષુને હોતું નથી. આ તો શ્રીમદજી એ મુમુક્ષુતામાં સ્થાપી છે, પછી આગળ વધીને જ્ઞાની થયા છે. પોતાને દરેક નું વિચારવાનું છે, કોઈને કહેવાનો વિષય નથી. બરાબર છે, એટલે જ કહું છું પોતાને વિચારવાનું છે. ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષ, સર્વ જ્ઞાનીને એ દશા છે, એવા જ્ઞાની પુરુષના ચરણારવિંદ તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના, તેમને ઓળખીને સમ્યક પ્રતીતિ આવ્યા વિના સત સ્વરૂપની પ્રાપ્તિ કદી થતી નથી. અને આવ્યેથી જે મુમુક્ષુને, આવ્યેથી અવશ્ય તે મુમુક્ષુ જેના ચરણારવિંદ તેણે સેવા છે તેની ભક્તિ અનન્ય જ હોય છે, એમાં કાંઈ પ્રશ્ન હોતો નથી. એટલે ભાષા જ એવી લીધી છે, સત્સંગ કર્યો છે, સમાગમ કર્યો છે એવી વાત નથી લેતા, ભાષા કેવી દીધી છે, તેના ચરણારવિંદ તેણે સેવા છે તેની દશાને પામે છે. એ પામે જ પામે એટલે એનો બેડો પાર થઈ જાય છે એમ કહેવામાં આવે છે. એટલે તો એમની ભક્તિ પરાભક્તિ એટલા માટે લીધી, નમસ્કાર આદિથી માંડીને સર્વ પ્રકારે પરાભક્તિ 225 એ વાત લીધી, એટલા માટે લીધી કે જે નિમિત્તત્વ અરિહંત પદમાં છે એ જ નિમિત્તત્વ અહીંયા તથા ગુણ સ્થાને છે, જ્ઞાન દશામાં છે, એટલે એ વાત લીધી છે. તેની દશાને પામે છે, આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવો છે, સેવે છે અને સેવશે. જ્ઞાન પ્રાપ્તિ તેથી અમને થઈ હતી, બસ આ વાત એમણે ના કહેવી હતી 194 માં. જ્ઞાન પ્રાપ્તિ તેથી અમને થઈ હતી, જ્ઞાતિસ્મરણ છે ને પોતાને, નહીંતર આ ભાવમાં તો કોઈ જ્ઞાની એમને સમાગમ થયો હોય એવું છે નહીં. 24 વર્ષ સુધીના એમના કોઈ પત્રો જોતા કોઈનો સમાગમ થયો હોય એવું એમને પ્રત્યક્ષ નથી. તો કે જ્ઞાન પ્રાપ્તિ અમને એથી થઈ હતી, ભૂતકાળ નાખ્યો છે એ પૂર્વ ભાવમાં જાતિ સ્મરણ જ્ઞાનમાં પોતે માર્ગને પામેલા છે, પાછા ચ્યુત થયા છે, પાછા અહીંયા ફરીને પામે છે એ વાત યાદ કરીને લખે છે. જ્ઞાન પ્રાપ્તિ અમને થઈ હતી અને એથી એમને એ વિષય ઉપર દરેક પત્રની અંદર, અનેક પત્રની અંદર બહુ જોર આપ્યું છે, બહુ વજન આપ્યું છે. એનું કારણ એ છે સ્મૃતિ એવો વિષય છે કે એને કઈ વર્ષ હારે મર્યાદા નથી. 25 કલાક પહેલાનું ભૂલી જવાય અને 25 વર્ષ પહેલાનું યાદ આવે એવી વિચિત્ર પરિસ્થિતિ છે. કેટલું યાદ આવે, કેટલું યાદ ના આવે. પૂછી બેનશ્રીને ઘણા પ્રશ્નો પૂછે છે ને જાતે સ્મરણ, કે બધું યાદ નથી આવતું હતું, એ બધું કે ત્યાં ફલાણું કેમ હતું, પણ એ બધું થોડું યાદ આવે છે. જેટલું યાદ આવે એટલું પ્રસિદ્ધ છે, કેટલું અપ્રસિદ્ધ છે, કેટલું પ્રસિદ્ધ છે. જ્ઞાન પ્રાપ્તિ અમને એથી થઈ હતી, વર્તમાને એ જ માર્ગથી થાય છે, અનાગત કાળે પણ જ્ઞાન પ્રાપ્તિનો એ જ માર્ગ છે, અને સર્વશાસ્ત્રનો બોધ જોવા જતાં એ જ છે. જે કોઈ પ્રાણી છૂટવા ઈચ્છે છે તેણે અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાધવો. એ માર્ગને આરાધ્યા વિના જીવે પરિભ્રમણ કર્યું છે અને એ માર્ગને આરાધ્યા વિના જીવને સ્વચ્છંદ રૂપે અંધત્વ છે, અને ત્યાં સુધી અંધત્વ છે ત્યાં સુધી માર્ગનું દર્શન પણ થતું નથી. એમણે તો એની અંદર જપ તપ શાસ્ત્ર અધ્યયન બધું લઈ લીધું છે. જેણે જ્ઞાનીને ઓળખ્યા એને જપ તપ શાસ્ત્ર અધ્યયન બે, એટલે જપ તપમાં ચારિત્રની ક્રિયાઓ લઈ લીધી, શાસ્ત્ર અધ્યયનમાં જ્ઞાનની ક્રિયા લઈ લીધી, એ બધું કરી શક્યો. સત્સંગ નહોતા કરતા, પોતાના સ્વતંત્ર મનીઓ ઉકળી ઉઠ્યા હતા. એમણે પણ એ વાત જયારે પ્રસિદ્ધ કરી કે આ સાધુ દશા નથી, ત્યારે જેમ કોઈની પેઢી ભાંગે અને જે પરિસ્થિતિ ઊભી થાય એવી પ્રાણ જાય એવું એવું લખ્યું છે. પ્રાણ જાય એવું તુલ્ય, એના તુલ્ય દુઃખ થયું છે લોકોને. એટલે ખરેખર તો બધા એમના પ્રત્યે બહુ, જેને એમ કહેવાય કે ઘણા દ્વેષિત છે, હાઈલી પ્રેજ્યુડાઈઝ સાધુ સમાજ શ્રીમદજી પ્રત્યે પણ એમના સમાગમ કરવા આવતા હતા, પોતે સમાગમ કરવા નતા જતા, પણ સ્થાનક વાસીના 7 સાધુઓ એમનો સમાગમ કરવા આવતા હતા અને એમને વંદન નમસ્કાર આદિથી માંડીને બધી ક્રિયા કરતા. એમાં આ જે લઘુરાજ સ્વામી કહેવાય છે, અગાસમાં જેમણે આશ્રમ થયો એને બહુ ભક્તિ હતી. એમના પત્રો અમે કેટલાક વાંચ્યા. એ તો પોતાને દાસ તરીકે નહોતા ઓળખાવતા, પોતે પત્ર લખાય એમાં હું તમારી દાસી છું એમ લખતા હતા. શું નવાઈ લાગે એવી વાત છે. જેમ કોઈનું ધણી પદું સ્વીકારે કોઈ સ્ત્રી, એવી રીતે પોતાને દાસી પણ ભાઈ માં મહાત્મા શ્રી કૃષ્ણને ભક્તિ ગોપાંગનાઓ એ બહુ કરી. એ પરાભક્તિ કહેવાની ભાગવતની અંદર, તો મારી એવી ભક્તિ હોય પરાભક્તિ. એ પત્ર લખતા તો પોતાને દાસી તરીકે લખતા. ભવાણીએ જોયું ને અગાસમાં જોયા હતા આપણા પત્ર, એટલી બધી ભક્તિ. અગાસમાં તો ઘણી બધી વાત સાંભળી. કે શ્રીમદજીનો પત્ર એમના ઉપર આવ્યો હોય ત્યારે એ પત્ર ખોલ્યા પહેલા ભક્તિથી નાચ કરે, નૃત્ય કરે કે આજે મારા ભગવાનનો કાગળ મારા ઉપર આવ્યો છે, મારા પ્રભુનો મારા ઉપર કાગળ આવ્યો છે, સાક્ષાત પરમાત્મા કોઈ બિરાજે છે મારા માટે અને એનો કાગળ આવ્યો છે. એના હરખમાં નાચી ઉઠે પહેલા, પછી કાગળ, એ દર્શન કરીને વંદન કરીને પછી ખોલે. લવલાભાઈ ત્યાં હતા, તે મેનેજર હતા ભટ્ટભાઈ, બ્રાહ્મણ છે પણ બહુ સજ્જન માણસ છે. કે જુઓ એમના માટે એ લોકો માને છે કે આ પામી ગયા હતા એમ માને છે, ત્યાંનો સમાજ એમ માને છે કે લઘુરાજ સ્વામીને જ્ઞાન થઈ ગયું. એટલે એ દ્રષ્ટિ જો સત્પુરુષ પ્રત્યે આટલી ભક્તિ હોય એને જ્ઞાન પ્રાપ્તિ થાય છે, આપણને છે એમ કે તો પોતાની જાતને ભેળવીને એમ કહેતા, જો આપણને આટલી ભક્તિ આવે છે કે તો જ્ઞાન થાય, આપણને તો કઈ આટલી ભક્તિ નથી કે એ તો કે કાગળ આવ્યો ત્યારે નાચતા ટાકે. શું અત્યારનું શું વાતાવરણ છે આ સંબંધમાં. ભક્તિ એટલે બહુમાન, હજી ત્યાં એ વિશેષ વિષય છે. બધું ભવાણી આવી ગયા, બધા પત્રો અમારા હસ્તલિખિત પત્રો વાંચવા હતા સુભાગભાઈના, ખાસ કરીને સુભાગભાઈના પત્રો જે કબાટમાં હતા, એ કબાટની ચાવી સુધાબેન કરીને ત્યાંના અત્યારે કાર્યકર્તા છે એની પાસે, તો એની પાસેથી કબાટ ખોલાવડાવવાનો હતો. તો એ પેલા કબાટ પાસે આવી ટૂંકબેસ કરીને તો પેલા એને વંદના કરી, જે કબાટમાં પત્રો હતા એ કબાટ ખોલ્યા પહેલા વંદના કરી, પછી કબાટ ખોલીને પુસ્તકો અમને હસ્તલેખિત બધી ફોટો આપી. એમને પદ્ધતિ એ લોકોની બહુમાનની એ રીતે છે ત્યાં. પણ ઓળખીને જે બહુમાન આવે છે એવી બધી એવી પ્રક્રિયા હોય છે. ત્યાં આત્મલાભનું કારણ ઉત્પન્ન થાય છે. એટલે પાત્રતાના લક્ષણમાં 105 પત્રમાં પહેલું લક્ષણ એ બન્યું છે, 10 લક્ષણમાં અને 10મા એને પહેલી પ્રધાનતા આપી છે. એ પણ સત્પુરુષને અંતરંગ દશાની મહિમાનું સૂચન છે. 283 એવી જ્ઞાન દશામાં વિવેક કેટલો હોય છે, કેવા પ્રકારનો હોય છે એ વિષય 283માં લીધું છે. દ્રવ તો અનંત શક્તિનો ધણી છે, મહાન છે અને પ્રભુ છે. દ્રવ છે તે અનંત શક્તિનો ધણી છે, પોતે સ્વભાવ. જ્ઞાનીના જ્ઞાનમાં ભાનમાં જે વિષય છે એ પોતાનું સ્વરૂપ અનંત શક્તિવંત અનંત સામર્થ્યનું છે. મહાન છે, ત્રણ લોકનો નાથ પોતે છે, એકનું પ્રભુત્વ એને પોતાનું ઐશ્વર્ય, સર્વગુણનું ઐશ્વર્ય, સ્વરૂપ ઐશ્વર્ય પોતાના જ્ઞાનમાં જણાય છે. એવા સાધકને તેની પાસે બરાબર એની સાથે તુલના કરે છે, તેની પાસે સાધકની પર્યાય પોતાની પામરતા સ્વીકારે છે. એક સાથે બે વાત છે. જે અનંત શક્તિનું ધામ છે એમાં સર્વસ્વ છે, એક સમયની અવસ્થામાં પરિણમન પોતાનું હોવાથી એની પામરતા પણ પોતે સ્વીકારે છે અને એવા દ્રષ્ટિકોણથી સ્વીકારે છે કે એ પામરતાનો અભાવ થઈને ક્ષણે ક્ષણે સ્વરૂપ ઐશ્વર્ય વધતું જાય એવો એની અંદર દ્રષ્ટિકોણ છે. આમ બંને એક સાથે છે કે જો હું અંતરંગમાં આટલો મહાન અને પરિપૂર્ણ છું મારા ગુણોથી તો આ અવસ્થા અધૂરી કેમ, એ ચાલે નહીં. જેનો પિતા છ ખંડનો ધણી હોય એનો રાજકુંવર દુકાન બજારમાં જઈને કોઈની પાસે દેણું કરીને ઉછીના પૈસા માગે કે જરા 5-25 હજાર રૂપિયા આપજો ને મારે થોડુંક જરૂર ઊભી થઈ છે, એ વાત કોઈ દિવસ એને શોભતી જ નથી. એ પ્રકાર જેમ એને શોભા દેતો નથી એમ જે પોતાના સ્વરૂપને ઓળખે છે એને પોતાના સ્વરૂપની સદ્રશ જેવું સ્વરૂપ છે એવી જ બરાબર સદ્રશ અવસ્થા ન થાય તો એને એ વાત પોસાતી જ નહીં. એટલે તો લોકોને એ વાત થોડી અટપટી લાગે છે કે એક બાજુથી એમ કહે કે હું માત્ર પણ રાગ આદિનો સદભાવ વર્તે જેને તે હોય આયમ ધર ભલે પણ જાણતો નહીં આત્મને. સાધકને અણુ માત્રનો સદભાવ એના અભિપ્રાયમાં પોસાતો નથી. બીજી કોર છે તો કે ભક્તિ કરે છે, પૂજા કરે છે, શાસ્ત્ર સ્વાધ્યાય કરે છે, ઉદયના બીજા કાર્યો કરતા પણ જોવામાં આવે છે. તો એક રાગનો કોણ જેને પોસાતો નથી ને આટલો બધો ઢગલાબંધ રાગ કેમ જોવામાં આવે છે, આ વાત થોડી અટપટી લાગે છે. પણ એનો એને નિષેધ વર્તે છે અને પોતાના સ્વરૂપથી વિપરીત અવસ્થા છે એ અવસ્થાને રાખવાનો પોતાને અનિવાર્યપણે એ પરિસ્થિતિ ઊભી થઈ છે રાખવાનો અભિપ્રાય એક સમય માટે પણ નથી આવતો. પણ બંને ભાવોનું જ્ઞાન છે, ત્રિકાળી સ્વભાવ ભાવનું પણ જ્ઞાન છે અને પોતાની ઊણી અધૂરી પર્યાય છે એનું પણ જ્ઞાન છે. ઊણી અધૂરી પર્યાયમાં પામરતા છે, દીનતા છે એનું નિષેધાત્મક ભાવે જ્ઞાન છે અને પોતાના સ્વભાવ ભાવનો આદર અને મહિમાના ભાવે જ્ઞાન છે. જ્ઞાન બંનેનું છે પણ બંને વચ્ચે ફરક છે, એકની વિધિ છે બીજાનો નિષેધ છે. આ અંતરંગ વિધિ નિષેધ છે સ્વભાવ વિભાવનો. એ રીતે સાધકનું પરિણમન હોય છે પણ બાહ્ય દ્રષ્ટિ જીવો આમ કરે છે તેમ કરે છે એમ જોવે છે પણ એનો એના નિષેધ છે એને જોઈ શકતા નથી એટલે ભૂલમાં પડે છે. સાધકને દ્રવ્ય પર્યાયમાં પ્રભુતા અને પામરતાનો ક્રમશઃ દ્રવ્યમાં પ્રભુતા અને પર્યાયમાં પામરતા એનો વિવેક વર્તે છે એટલે જેટલું જેમ છે તેમ જાણવું વર્તે છે. દ્રવ્ય પરમેશ્વર હોવા છતાં સદમસ્ત અવસ્થામાં અવસ્થાએ પરમેશ્વર છું એવી ભ્રમણા એમને થતી નથી, અવસ્થાએ પામર છું એવું જ્ઞાન રહે છે. મુનિ હોય તો પણ જોવે છે કે મારી દશામાં હજી ઘણું બાકી છે અને રાત દિન અવિરત પુરુષાર્થ કરીને જેવું મારું સ્વરૂપ છે એવી સદ્રશ દશા ન થાય ત્યાં સુધી પગવાળીને નિરાતે બેસવું એ વાત કોઈ સાધકને પોસાતી નથી. એ તો એટલે તો સુમિતજી કહું કે જ્ઞાનીના એક વચનમાં અરે એક શબ્દમાં અનંત આગમ પડ્યા છે. એક મોક્ષના પ્રકાશકની શું વાત કરવી, ચાર લીટીની શું વાત કરવી, એક શબ્દમાં અનંત આગમ પડેલા છે. કેમ કે અનંત આગમના રહસ્યની સંધિ મારીને વાત આવે છે, જે વાત આવે છે તે અનંત આગમના રહસ્યનો ટોટલ મારીને સરવાળો મારીને એ વાત આવે છે. ક્યાંય ખૂણે ખાચરે એ પણ સિદ્ધાંત ખંડિત થાય એવું જ્ઞાનીનું વચન હતું નથી. નહીંથી આગળ જઈને કોઈ નયાભાસ થાય એવું જ્ઞાનીનું વચન હોતું નથી. ગમે તેટલો નિશ્ચય ઉપર વજન આવે, એક સમયની કેવળ જ્ઞાનની પર્યાયને પરબ્રહ્મ પરભાવમ હેમ કહે તો પણ નયા ભાસ ન થાય. આ તો કઈ જેવી તેવી વાત નથી, હજી કેવળ જ્ઞાન પ્રગટ્યું નથી એમ કે છે. હો પ્રગટેલા કે છે તો એ તો કે જ છે, એ તો દિવ્ય ધ્વનિમાં આવેલી વાત છે, પણ એ વાત સંમત કરે છે સાધક અને એ વાત પોતે કહે છે. એટલું વજન આવે છતાં નયા ભાસ ન થાય. શુદ્ધોપયોગને શુદ્ધ નહીં કહે, એક નવી ચક્ર નામ છે એમાં એવી વાત લીધી છે કે જે શુદ્ધોપયોગ પ્રગટ થાય છે એને વાસ્તવિક શુદ્ધ નહીં કહેવામાં આવ્યો છે, અને નહીં તો સાપેક્ષ હોય છે. પણ આ એક એવો નહીં છે કે જેને વ્યવહાર નહીંની અપેક્ષા નથી, આ એવો નિશ્ચય નહીં છે, નિશ્ચય શુદ્ધોપયોગ કે જેને વ્યવહાર નહીંની અપેક્ષા નથી. અપેક્ષા નથી એટલે શું કે એની ઉપેક્ષા થઈને પ્રગટેલો છે આપણે, એટલે એની અપેક્ષા નથી. તો પોતાને પોતે દલીલ કરી આચાર્ય મહારાજે કે પણ જૈન દર્શન તો શ્યાદવાદી યુક્ત છે બધું કથન જૈન દર્શનમાં. તો કે શ્યાદવાદ વ્યવહારનો જનક છે, શ્યાદવાદમાંથી તો વ્યવહાર ઉત્પન્ન થાય છે. અહીંયા અમારું નિશ્ચય ઉપર એટલું બધું વજનને પરિણમન છે, અથવા એવી અમારી તન્મયતા છે, એવી લીનતા છે કે બીજું બધું એટલું ગૌણ કરવામાં આવે છે કે જાણે અમને આ સિવાય બીજાની કાંઈ જરૂર નથી, એટલું બધું વજન લે છે. તો નયાભાસ ન થાય ક્યાંય, એ એક વિશિષ્ટતા છે. કેમ કે સાધકને દ્રવ્ય પર્યાયમાં પ્રભુતા અને પામરતાનો આવો વિવેક વર્તે છે, હોય છે, ન હોય એવું બનતું નથી. મસ્તીમાં તો એવી વાત આવે, આ લીધું છે કે આ કાળના અમે 25મા તીર્થંકર છીએ શ્રીમદજી, એવી વાત છે. કેવી છે, શું શબ્દ વાપરો છે, ભટકતા જીવો માટે વિષમકાળના દુખિયારા દુર્ભાગ્ય જેવું, આ દુર્ભાગ્ય શબ્દ વાપરો છે. આ દુષમકાળના દુર્ભાગ્ય જીવો એમ કરીને કીધું છે. તમે આ વર્તમાન મહાવીરને ભૂલીને ભૂતકાળના મહાવીરને શોધવામાં ક્યાં ભટકો છો? આનું નામ મસ્તી છે કે જે મહાવીર પરમાત્મામાં જે નિમિત્તત્વ હતું, આ કાળને વિશે એ નિમિત્ત ક્યાંય વર્તતું હોય તો તે અમારા વિશે છે, એટલે એમને વિશ્વાસ છે એમને. માટે તમે કોઈ પરોક્ષ જ્ઞાનીને કે પરોક્ષ તીર્થંકરને શોધવા ભટકશો પત્તો નહીં લાગે. કેમ કે નિમિત્તપણું તો પરોક્ષતામાં છે નહીં, પ્રત્યક્ષતામાં જ નિમિત્તપણું છે. તો દુષમ કાળ છે, અને એવી રીતે જે પરોક્ષ તીર્થંકર પર્યંતના જીવોને શોધવા માટે ભટકે છે, રખડે છે ને ભટકે છે એમ, એને દુર્ભાગી લીધા છે. શું કહ્યા, એને દુર્ભાગી ગણ્યા છે એને. અરે રે, બિચારા દુર્ભાગી છે. વર્તમાનમાં અમે બિરાજમાન છીએ અને એ બિચારા દુર્ભાગી વશ બીજાને શોધે છે, એવા શબ્દો વાપર્યા છે મસ્તીમાં. એ કરુણાને સમજવાની થોડી તૈયારી જોઈએ, ખરી વાત તો એ છે, નહીં તો ઊંધો અર્થ નીકળે. જેને એ કરુણાથી આર્ત થયેલી લાગણી અથવા હૃદય છે એને ઓળખવાની શક્તિ નથી, એને સ્વચ્છંદ જન્મે છે અને એ સ્વચ્છંદમાંથી અનર્થને કરે છે એમ છે. એટલે જ્ઞાન દશામાં જે વિવેક પ્રગટ થાય છે એને પ્રૌઢ વિવેક કહેવાય છે, અથવા એને મહાવિવેક પણ કહેવામાં આવે છે. વિવેકનો બોલ છે, દ્રવ્ય પર્યાયનો વિષય લીધો છે ને, કે જેને પોતાના દ્રવ્યને પર્યાયમાં આવો વિવેક કર્યો અંતરંગનો વિષય છે. બહારમાં એને આખા જગતમાં કોઈ પ્રસંગ એવો નથી કે જે અવિવેકે વર્તે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ જેને વિવેક વર્તો એને સ્થૂળ વિષયોમાં અવિવેક થાય એવું કદી બનતું નથી. એટલે સર્વત્ર જ્ઞાનીના અભિપ્રાયને જોવામાં આવે છે. કોઈ પણ પ્રસંગો એમાં એમનો અભિપ્રાય જોવામાં આવે છે. એમનો મત શું પડ્યો વાત પૂરી થઈ છે. એ જ શાસ્ત્ર છે, એ જ આગમ છે, એ જ સર્વ. વિવેકના તો એવા અનેક આંટી ઘૂંટી વાળા પ્રસંગો ઉત્પન્ન થાય છે. ભિન્ન ભિન્ન કાળમાં ભિન્ન ભિન્ન પ્રસંગો એવા ઉત્પન્ન થયા છે. પણ સર્વત્ર જેને પોતાના મહાન સ્વરૂપનો અંદરમાં અનુભવ કરીને વિવેક કર્યો, આદર કર્યો, અનુભવ કર્યો, અભેદતા સાધી, પ્રત્યક્ષતા સાધી અને અનન્ય ભાવે રહ્યા પોતાના પરમાત્મ સ્વરૂપ સાથે, પરમેશ્વર પદ સાથે, એનાથી વિવેકનું બીજું કોઈ પરિમાણ અથવા મીટર હોઈ શકે, બીજું મોટું કોઈ મીટર એનાથી હોઈ શકે એ વાત કોઈ રીતે સંમત કરવા જેવી નથી. આટલી હદે જે વિવેક ક્યારે પ્રગટ કરી શક્યા કે જગત ઇષ્ટ નહીં આત્મથી. જગતનો કોઈ વિષય, કોઈ પ્રકાર, કોઈ માન સન્માન લોક કાંઈ જેને પ્રલોભન ના આપી શકે અને એક શુદ્ધાત્માની મહાનતાને પકડીને જેને અનુભવ કર્યો એના વિવેક પાસે બીજા કોઈના વિવેકની તુલના પણ મિથ્યા દ્રષ્ટિએ અજ્ઞાનીના બુદ્ધિ ગમે તેટલી બુદ્ધિ હોય તો એના વિવેકની તુલના પણ થઈ શકે નહીં. તુલના તો સરખે સરખા હોય એની વચ્ચે થાય, વિરુદ્ધતા વાળા વચ્ચેની તુલના થઈ શકતી નથી. એટલે દ્રવ પર્યાયના વિવેકની અંદર તો એના ગર્ભમાં ઘણી વાતો છે. એનો તો જેટલો વિસ્તાર થાય એ ઓછો પડે એટલા બધા એના ભેદ પ્રભેદો એમાંથી ઊભા થાય એવો વિષય છે. આ તો ભલે સંક્ષિપ્તમાં અને પરમાર્થ ન હોય બરાબર છે એવું નથી બનતું ક્યારે પણ.